નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42,000 કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં સિદ્ધી સમુદાયે 72% વધુ સાક્ષરતા દર હાંસલ કરતા તેમની પ્રશંસા કરી. નાગરિક ઉડ્ડયન મંત્રીએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી. ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સેબિસ્ટિયન લેકોર્નને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા. અને વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત 2 વિકેટે 318 રનના સ્કોરથી પોતાની રમત આગળ વધારશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42,000 કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી 2 મુખ્ય કૃષિ ક્ષેત્રની પહેલો, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન શરૂ કરશે અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ ખેડૂત કલ્યાણ, કૃષિ સ્વનિર્ભરતા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા પ્રત્યે સરકારની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે.
कार्यक्रम के दौरान प्रधानमंत्री कृषि क्षेत्र में 2 बड़ी योजनाओं की शुरुआत करेंगे जिनका कुल बजट 35,000 करोड़ रुपए से अधिक है. प्रधानमंत्री धन धान्य कृषि योजना की शुरुआत करेंगे जिसका बजट 24,000 करोड़ रुपए है. इस योजना का उद्देश्य कृषि उत्पादन को बढ़ाना, फसल विविधता को अपनाना और टिकाऊ खेती को बढ़ावा देना है. इसके अलावा श्री मोदी दलहन क्षेत्र में आत्मनिर्भरता मिशन की भी शुरुआत करेंगे जिसका बजट 11,000 करोड़ रुपए से अधिक है. इस मिशन का लक्ष्य है दलहन उत्पादकता के स्तर में सुधार, दलहन की खेती के क्षेत्र का विस्तार, मूल्य श्रृंखला, खरीद भंडारण, प्रसंस्करण को मजबूत करना और नुकसान को कम करना. दीपेंद्र कुमार के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
आ प्रसंगे प्रधानमंत्री कृषि, पशुपालन, मत्स्य उद्योग और खाद्य प्रक्रिया क्षेत्रों में 5,450 करोड़ योजनाओं उद्घाटन और लोकार्पण करते हैं. आश्रे 8,15 करोड़ अनेक प्रोजेक्ट्स का शिलान्यास करते. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આફ્રિકન મૂળના આદિજાતિ સિદ્ધી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આદિવાસી લોકોને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રીમતી મુર્મુએ આનંદ વ્યક્ત કર્યો કે ખાસ કરીને હાંસ્યમાં ધકેલાઈ ગયેલા સિદ્ધી સમુદાયે 72% વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિએ સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર રહેવા અનુરોધ કર્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ આદિવાસી સમુદાયની પ્રકૃતિ, મૈત્રીપૂર્ણ જીવનશૈલીની પણ પ્રશંસા કરી હતી. તેમણે ટકાઉ જીવન માટે પ્રેરણાનો સ્ત્રોત પણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન અને જાળવણી કરતા ન્યાયી અને સમાવિષ્ટ સમાજના નિર્માણમાં આદિવાસી લોકોની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સમાનતા, ન્યાય અને આદિવાસી અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. અગાઉ રાષ્ટ્રપતિએ ગીર સોમનાથ જિલ્લામાં પ્રખ્યાત સોમનાથ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ ગુરૂવારે રાજ્યની 3 દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસના અંતિમ દિવસે આજે જગત મંદિર દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. આ વર્ષે કુલ 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. 9 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે ગાંધીજી દ્વારા 18 ઓક્ટોબર 1920 રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુવિધા તેમની ટોચની પ્રાથમિકતા છે અને જો જરૂર પડશે તો વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. ગઈકાલે નવી દિલ્હીમાં માસિક સમીક્ષા બેઠકમાં શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઉડ્ડયન સેવાઓમાં સલામતીના ધોરણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને એરલાઇન્સે મુસાફરોની સુવિધા માટે ઉત્તમ સેવા પૂરી પાડવી જોઈએ. આ પ્રસંગે શ્રી નાયડુએ એરલાઇન્સ દ્વારા શરૂ કરાયેલ મુસાફરોની ફરિયાદ નિવારણ ઝુંબેશની પણ સમીક્ષા કરી હતી. અને એરલાઇન્સને સમયસર ફરિયાદોનું નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને હવાઈ ભાડાનું બારીકાઈથી નિરીક્ષણ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ સેબિસ્ટિયન લેકોનને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી મેક્રોને શ્રી લેકોર્નોને રાજકીય ગતિરોધનો અંત લાવવા માટે સરકાર બનાવવા અને બજેટ રજૂ કરવાનો પ્રયાસ ચાલુ રાખવા કહ્યું છે. શ્રી લેકોર્નોની પુનઃ નિયુક્તિ તેમના રાજીનામાના એક અઠવાડિયાથી પણ ઓછા સમય પછી અને દિવસોની વાટાઘાટો બાદ થઈ છે. ફ્રાન્સના વધતા આર્થિક પડકારો અને તેમના વધતા દેવાને લગતા રાજકીય સંકટથી યુરોપિયન સંઘ પણ ચિંતિત છે. રાષ્ટ્રપતિ મેક્રો દ્વારા તેમની નિમણૂંકની જાહેરાત બાદ શ્રી લેકોર્નોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેમણે પ્રધાનમંત્રી પદ સ્વીકારી લીધું છે. તેમણે કહ્યું કે તેમને વર્ષના અંત સુધીમાં ફ્રાન્સનું બજેટ રજૂ કરવાનું અને દેશના નાગરિકોની દૈનિક સમસ્યાઓનું નિરાકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, માહે, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ગંગાના મેદાનોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તો બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. નવી દિલ્હીમાં વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત આજે ગઈકાલના બે વિકેટે 318 રનના સ્કોરથી પ્રથમ ઇનિંગનો સ્કોર ચાલુ રાખશે. મેચ સવારે 9:30 વાગે શરૂ થશે. આ અગાઉ ગઈકાલે પ્રથમ દિવસની રમતના અંતે ભારતના યશસ્વી જયસ્વાલ 173 રન અને કેપ્ટન શુભમન ગિલ 20 રન સાથે ક્રીઝ પર હતા. ભારત તરફથી સાઈ સુદર્શને 87 રન અને KL રાહુલે 38 રનનું યોગદાન આપ્યું હતું. આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે કોલંબોમાં ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે ગુવાહાટીમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને 100 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 39 ઓવર અને 5 બોલમાં ફક્ત 127 રન જ બનાવી શક્યું. આ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની આ પહેલી જીત હતી. પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ 5મા સ્થાને છે અને બાંગ્લાદેશ 6ઠા સ્થાને છે. પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે દીપિકાએ આ નિયુક્તિ બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ દિશામાં ભારતના ચાલી રહેલા પ્રયાસોને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રૂપલ જાની.
આજના અખબારોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો. જાપાનમાં ફ્લૂના 4000 દર્દીઓ નોંધાતા દેશવ્યાપી મહામારી જાહેર. દિવ્ય ભાસ્કર લખે છે, ટ્રમ્પને નો, વેનેઝુએલાની મારિયાને શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત. દિલ્હી અને NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ નથી, સુપ્રીમ. સંદેશ લખે છે, H1B વિઝા નિયમો હજુ વધુ કડક બનાવાશે. ટ્રમ્પનું નોબેલ સપનું રોળાયું, મારિયા મેદાન મારી ગયા. IPL હરાજી 3 વર્ષ બાદ ભારતમાં યોજાઈ શકે છે. ગુજરાતે રણજી ટ્રોફી ટીમની જાહેરાત કરી. મનન હિંગરાજિયાને ટીમની કમાન સોંપાઈ. આ સમાચારને તમામ અખબારોએ રમતગમતના પાના પર સ્થાન આપ્યું છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42,000 કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનું શુભારંભ અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં સિદ્ધી સમુદાય 72% વધુ સાક્ષરતા દર હાંસલ કરતા તેમની પ્રશંસા કરી. નાગરિક ઉડ્ડયન મંત્રીએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી. અને વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત 2 વિકેટે 318 રનના સ્કોરથી પોતાની રમત આગળ રમશે. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.